આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા. આ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે WHOના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે. દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવા પ્રભાવિત. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો. અને ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર 19 એશિયા કપની સેમીફાઇનલ મેચમાં વરસાદના કારણે વિલંબ. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે આજે 19 દિવસનું શિયાળુ સત્ર પૂર્ણ થયું. સૌપ્રથમ લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી, ત્યારબાદ રાજ્યસભાને પણ સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે સત્ર દરમિયાન કુલ 15 બેઠકો યોજાઈ હતી અને ગૃહની કાર્યવાહી આશરે 111% થઈ છે. તેમણે ગૃહની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવામાં સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર પણ માન્યો હતો.
માનનીય સદસ્યગણ, અબ હમ 18વી લોકસભા કે છઠ્ઠે સત્ર કી સમાપ્તિ કી ઓર આગે હૈ. ઇસ સત્ર મે હમને 15 બેઠકે કી. આપ સભી કે સહયોગ સે ઇસ સત્ર મે સભા કી ઉત્પાદકતા 111% રહી. સભા કી કાર્યવાહી અનિશ્ચિત કાલ કે લિયે સ્થગિત કી જાતી હૈ.
રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે ગૃહે લગભગ 92 કલાક કામ કર્યું અને 121% કાર્યવાહી કરાઈ છે. તેમણે જણાવ્યું કે સત્ર દરમિયાન 59 ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે સત્રમાં ઐતિહાસિક અને લોકશાહી મહત્વના મુદ્દાઓ ઉપર ઉચ્ચ ગુણવત્તાની ચર્ચા કરાઈ હતી, તેમજ ચૂંટણી સુધારાઓ ઉપર પણ ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હૈદરાબાદમાં રાજ્ય જાહેર સેવા આયોગ PSCના અધ્યક્ષોના 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ જાહેર સેવા આયોગોએ સિવિલ સેવકોની ભરતી કરતી વખતે પ્રામાણિકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. UPSC સૌથી વિશ્વસનીય સરકારી સંસ્થાઓમાંની એક હોવાનું જણાવતા તેમણે UPSC અને રાજ્ય PSCને ઉભરતા પડકારોનો અંદાજ લગાવવા તેમજ વિશ્વસનીયતાને મહત્વ આપતા જણાવ્યું હતું. તેલંગાણા પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન બી વેંકટેશમે માહિતી આપી હતી કે 2 દિવસીય કોન્ફરન્સ રાજ્ય PSC અને UPSCને એકસાથે લાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેથી સરકારી નોકરી ભરતી પ્રક્રિયાઓમાં આવતા પડકારો અને સમસ્યાઓમાં સુધારાઓ ઉપર ચર્ચા કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ આરોગ્ય સંગઠન WHOના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહમાં સંબોધન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આયુષ ક્ષેત્ર માટે એક મુખ્ય ડિજિટલ પોર્ટલ માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક મુખ્ય પહેલો શરૂ કરશે. તેઓ આયુષ ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા માટે વૈશ્વિક માપદંડ તરીકે કલ્પન કરાયેલા આયુષ માર્કનું પણ અનાવરણ કરશે. સાંભળીએ એક અહેવાલ.
कार्यक्रम के दौरान श्री मोदी योग प्रशिक्षण पर विश्व स्वास्थ्य संगठन की तकनीकी रिपोर्ट और आयुष में 11 वर्षों के परिवर्तन पर पुस्तक जड़ों से वैश्विक पहुंच तक का विमोचन करेंगे. वे अश्वगंधा पर एक स्मारक डाक टिकट जारी करेंगे. वे वर्ष 2021 से 2025 के लिए योग के संवर्धन एवं विकास में उत्कृष्ट योगदान के लिए प्रधानमंत्री पुरस्कार प्राप्तकर्ताओं को सम्मानित करेंगे. प्रिया मंडल के साथ सकलैन अख्तर, આકાશવાણી સમાચાર, દિલ્હી.
આ સમિટનું આયોજન WHO અને આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ પરિષદમાં આરોગ્ય પ્રણાલીઓને સુધારવા ઉપર ચર્ચા કરવા માટે વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, ચિકિત્સકો સહિત અનેક પ્રતિનિધિઓ એકસાથે જોડાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI શિક્ષણમાં પડકારોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી પ્રધાને નવી દિલ્હીમાં શિક્ષણ અને શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ ઉપર સલાહકાર સમિતિની 3જી બેઠકમાં ખાસ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સમાવિષ્ટ, સુલભ અને સમાન બનાવવા તરફ આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પ્રવર્તમાન ધુમ્મસની સ્થિતિના કારણે એરપોર્ટ કામગીરી પ્રભાવિત થઈ હોવાનું જણાવ્યું છે. મંત્રાલયે મુસાફરોને તેમની એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા અને અપડેટ્સ માટે સત્તાવાર પ્લેટફોર્મ તપાસવા અપીલ કરી છે. આ સાથે મુસાફરોને સહાય કરવા માટે એરપોર્ટ ઉપર સુવિધા ટીમો ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઘટતા ઘણી ટ્રેનોની અવરજવર પણ ખોરવાઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર આશરે 60 જેટલી ટ્રેનો 5 કલાક સુધી મોડી ચાલી રહી છે. મુસાફરોને સ્ટેશન ઉપર જતા પહેલા નવીનતમ ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. ગોવા મુક્તિ દિવસ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોવા મુક્તિ દિવસ ઉપર સ્વાતંત્ર્ય સેનાનીઓના સમર્પણની પ્રશંસા કરી અને ગોવાના લોકોને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આઝાદી માટે લડનારાઓના બલિદાનને યાદ કરતા કહ્યું કે આ બલિદાન ગોવાના સર્વાંગી વિકાસ માટે કામ કરવા માટે પ્રેરણા આપતા રહેશે. શ્રી શાહે દેશભક્તોના મહાન બલિદાનને યાદ કર્યા અને કહ્યું કે તેમના બલિદાનના કારણે જ ગોવા ભારતનો અભિન્ન ભાગ બન્યું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે 2026-27ની બેચ માટે ઓપન, ઓબીસી, NCL અને ઓપન EWS શ્રેણીઓ માટેની અરજી ફી 3,000 રૂપિયાથી ઘટાડીને 2,000 રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે SC ST અને PWD ઉમેદવારો માટેની અરજી ફી 1,500 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 6 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થશે. આ પરીક્ષા 8 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરના 100થી વધુ શહેરોમાં લેવામાં આવશે. જમ્મુ કાશ્મીર સરકારે સુરક્ષિત હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 2 સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ કલમ 91નું પાલન સુનિશ્ચિત કરશે, જે એરપોર્ટ નજીક પક્ષીઓને આકર્ષિત કરતી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે અને વિમાનને લગતા પક્ષીઓના હુમલાને ઘટાડે છે. સમિતિઓને શહેરી સ્થાનિક સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે સંકલનમાં બિન અનુપાલન એકમોને બંધ કરવા અથવા સ્થાનાંતરિત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના વિજયપુર કેમ્પસમાં પ્રથમ જેનઝી પોસ્ટ ઓફિસના ઉદઘાટન સાથે જમ્મુ કાશ્મીરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઓલ ઇન્ડિયા રેડિયો જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું કે પોસ્ટ વિભાગની કેમ્પસ પોસ્ટ ઓફિસના આધુનિકીકરણ પહેલના ભાગરૂપે શરૂ કરાયેલી આ સુવિધાનો હેતુ પરંપરાગત પોસ્ટલ સેવાઓને યુવા કેન્દ્રિત ટેકનોલોજી આધારિત હબમાં પરિવર્તિત કરવાનો છે. જનરેશન ઝીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવાયેલી આ પોસ્ટ ઓફિસમાં આધુનિક વાતાવરણ અને ડિજિટલ ચૂકવણી વિકલ્પો છે. તે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુવિધા માટે એક છત નીચે પોસ્ટલ, બેન્કિંગ અને વીમા સેવાઓની સંકલિત સેવાઓ પૂરી પાડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર 19 એશિયા કપની સેમીફાઇનલ મેચમાં વરસાદના કારણે પીચ ભીની હોવાથી ટોસમાં વિલંબ થયો છે. ઉલ્લેખનીય છે કે આયુષ મહાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે અંડર 19 એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન અને મલેશિયાને હરાવ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ સ્પર્ધામાં 2-1થી આગળ છે. બુધવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં 4થી T20 મેચ ધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક અગ્રણી બંગાળી સાંસ્કૃતિક સંગઠન છાયા નોટના પરિસરમાં તોડફોડ અને આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના ઇન્કીલાબ મંચના કન્વીનર શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બની હતી. રાજધાનીના ધનમોંડી વિસ્તારમાં છાયા નોટ સાંસ્કૃતિક ભવનમાં રાત્રે લગભગ 1:30 વાગે અજાણ્યા વ્યક્તિઓએ ઇમારતમાં ઘૂસીને તોડફોડ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા. આ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે WHOના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધિત કરશે. દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલ સેવા પ્રભાવિત. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીએ વિવિધ શ્રેણીઓમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની અરજી ફીમાં ઘટાડો કર્યો. અને ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર 19 એશિયા કપની સેમીફાઇનલ મેચમાં વરસાદના કારણે વિલંબ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.